આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ગયા મહિને રાજ્યને જીએસટી હેઠળ 7,598 કરોડ રૂપિયાની આવક થઈ. 39 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીમાં સંકળાયેલા 2 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. ગુજરાત શહેરી વિકાસ મિશનને શ્રેષ્ઠ સમુદાય અસર પરિયોજના પુરસ્કારથી સન્માનિત કરાશે. સમગ્ર રાજ્યમાં આજે આસ્થાપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે હોળી પર્વની ઉજવણી અને રાષ્ટ્રીય કક્ષાની પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરના દિવ્યાંગ દંપતીએ 3 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. ફેબ્રુઆરી 2026માં રાજ્યને જીએસટી હેઠળ 7,598 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક 6,396 કરોડ કરતાં 19% વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 8% રહેલ છે. રાજ્યને ફેબ્રુઆરી 2026માં વેટ હેઠળ 2,831 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 905 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 23 કરોડની આવક થઈ છે. આમ રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ 11,358 કરોડ રૂપિયાની આવક થઈ છે. 39 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીમાં સંકળાયેલા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે આંતરરાજ્ય સાયબર છેતરપિંડીમાં સંકળાયેલા આરોપીને અમદાવાદમાંથી પકડી પાડ્યા છે. આરોપીઓએ વેપારીના બેંક એકાઉન્ટ ભાડે મેળવી તેમાં સાયબર છેતરપિંડીના નાણાં હેરફેર કરતા હતા. તેમની પાસેથી 11થી વધુ બેંક એકાઉન્ટની વિગત મળી આવી હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.
જે આ 2 આરોપીઓ છે એને ટોટલ 11થી વધુ એકાઉન્ટ છે એ મ્યુલ એકાઉન્ટ તરીકે આપેલા છે, જેમાં 59 એટલે કે 59થી વધુ સાયબર ક્રાઇમના ગુના એમાં રજીસ્ટર થયેલા છે અને ટોટલ જે ફ્રોડ છે એ 39.41 કરોડ એટલે 39.41 કરોડ જેટલો છે, જેમાં કર્ણાટક, હરિયાણા, દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોની પણ એસી કે છે એમાં સામેલ છે. જે આ 2 આરોપીઓ છે એ બંનેને રોકડ રૂપિયા સાથે એમને પકડવામાં આવ્યા છે.
અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું છે. ભાષા સાહિત્ય ભવનમાં સ્થિત આ કેન્દ્ર ભારત અને રશિયા વચ્ચે શૈક્ષણિક સહયોગ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત કરાયું છે. તે રશિયન ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સાંસ્કૃતિક પરંપરાઓના અભ્યાસ માટે સમર્પિત કેન્દ્ર તરીકે કાર્ય કરશે અને વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષણવિદો માટે ભાષા શિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, શૈક્ષણિક ચર્ચાઓ અને સહયોગી પહેલ માટે સુવિધાઓ પૂરી પાડશે. રશિયન ફેડરેશનના દૂતાવાસના કાઉન્સેલર ડોક્ટર એલેના રેમીઝોવાએ ઉદઘાટનને દ્વિપક્ષીય જોડાણમાં એક મહત્વપૂર્ણ વિકાસ ગણાવ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રામાયણના દંડકારણ્યના ડાંગનો ઉલ્લેખ કરી જિલ્લાના ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો. આજે ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમાં ઉપસ્થિત રહી રાજ્યપાલે ડાંગના 5 રાજવીઓને 67,74,000 રૂપિયાનું પોલિટિકલ પેન્શન એનાયત કર્યું. આ પ્રસંગે શ્રી દેવવ્રતે જણાવ્યું, ડાંગ દરબારને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે.
डांग दरबार जो 1842 से डांग में आयोजित किया जाता है वो परंपरा बराबर आज भी चल रही है और प्रदेश सरकार की ओर से हमारे जो 5 राज परिवार थे उनको सम्मानित किया जाता है और यहाँ के सबों ने इस परंपरा को अपनाया और आज डांग पूरे देश का पहला प्राकृतिक जिला घोषित हो चुका है.
નગરપાલિકાઓમાં ગટર માળખાને ડિજિટલ દેખરેખ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન GUDMને શ્રેષ્ઠ સમુદાય અસર પરિયોજના પુરસ્કારથી સન્માનિત કરાશે. શહેરી વિકાસ માટે રાજ્ય સરકારના આયોજનની નોંધ લઈને ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની 156 નગરપાલિકામાં ગટર માળખાની સફાઈ કામગીરીના નિરીક્ષણ માટે બનાવાયેલા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર માટે આ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન દ્વારા 6 અને 7 માર્ચના રોજ નવી દિલ્હી ખાતે યોજાનાર વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2026માં GUDMને આ બહુમાન પ્રાપ્ત થશે. આ સિદ્ધિ ગુજરાતના શહેરી વિકાસના વિઝનને વધુ મજબૂત બનાવશે. સમગ્ર રાજ્યમાં આજે આસ્થાપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે અનેક સ્થળોએ હોલિકા દહન પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે હોળી પણ પ્રગટાવવામાં આવી રહી છે. ગાંધીનગરમાં પાલજ ગામમાં આજે આશરે 700 વર્ષની પરંપરા મુજબ સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી રહી છે. સાંભળીએ એક અહેવાલ.
આશરે 700 વર્ષની પરંપરા અનુસાર ગામમાં માકાળી માતાનું મંદિર છે. તેના શ્રદ્ધાને કારણે તખતકતા અંગારા ઉપર ચાલતા હોય આજ દિવસ સુધી કોઈ પણ શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી નથી કે દાઝ્યું પણ નથી. હોળી પેટાયા પછી પહેલા માકાળી માતાજીના મંદિરના પૂજારી અને ત્યારબાદ ગ્રામજનો અંગારા ઉપર ચાલે છે. 7,000ની વસ્તી ધરાવતા આ ગામમાં હોળીના દિવસે લાડવા બનાવીને ઉજવણી કરવામાં આવતી હોય છે. હોળીના પ્રાગટ્ય માટે 10-15 દિવસ પહેલા તૈયારીઓ આરંભી દેવામાં આવતી હોય છે. ગામના યુવાનો 200-300 ટન લાકડા ભેગા કરીને ગામના પાદરે 500 ફૂટ ઊંચી હોડી પેટાવવા માટેની વ્યવસ્થા કરાય છે. તેનો તાપ લેવાથી વર્ષની દરમિયાન શરીરમાં કોઈ પણ બીમારી થતી ન હોવાની માન્યતા છે.
વાવ અને થરાદ પંથકમાં પણ લોક સંસ્કૃતિ મુજબ હોળીના ગીત અને પરંપરાગત પૂજન અર્ચન સાથે આ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. આવતીકાલે મંગળવારે ચંદ્રગ્રહણ હોવાથી લોકો બુધવારે એકબીજા પર રંગ ગુલાલ ઉડાડી ધૂળેટી ઉજવી ભાઈચારાનો સંદેશ પાઠવશે. અરવલ્લી જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વને લઈને વિવિધ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક RD ડાભીએ વધુ માહિતી આપી હતી.
તાજેતરમાં આવનાર હોળી ધૂળેટીના બંદોબસ્ત નિમિત્તે અરવલ્લી જિલ્લામાં હોળીનો તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે સારું કુલ 4 DYSP, 14 PI, 24 PSI, 435 પોલીસ, 300 હોમગાર્ડ અને 290 GRDનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેમાં આંતરરાજ્ય ચેકપોસ્ટનો પણ વાહન ચેકિંગ કરવામાં આવનાર છે. તેમજ કંટાળો હનુમાન જેવા મંદિરો ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ફોલો કરી શકશો. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધતા તણાવને કારણે મધ્ય પૂર્વમાં હવાઈ સેવા પર મોટી અસર પડી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા દેશોએ ઉડાન પર પ્રતિબંધ મૂકતા સાઉદી અરેબિયા તરફ જતી અને આવતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેના પરિણામે સુરત જિલ્લાના 300થી વધુ યાત્રાળુ મક્કા અને મદીના ખાતે અટવાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ મોસાલી, કઠોર, ખોલવડ, કોસંબા, ઓલપાડ, માંગરોળ અને તડકેશ્વર સહિતના વિસ્તારના લોકો રમઝાન પહેલા ઉમરા માટે ગયા હતા. યાત્રા પૂર્ણ થયા બાદ તેઓ પરત ફરવાના હતા, પરંતુ અચાનક ઉભી થયેલી પરિસ્થિતિને કારણે તેમની વાપસી અટકી ગઈ છે. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ ફસાયેલા લોકોને પરત લાવવા સતત પ્રયત્નશીલ છે. નીતિ આયોગના નાયબ સચિવ પૂજા શર્માએ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના જાટાવાડા ગામની મુલાકાત લીધી. આ દરમિયાન વિકાસના કાર્યની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી. તેમણે ગામના 4 આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ICDS યોજનાના અમલીકરણ અંગે સંબંધિત જિલ્લા સ્તરના અધિકારી સાથે ચર્ચા કરી હતી. ઉપરાંત જમીન સ્તર પર યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવતી મુશ્કેલી અને પડકાર વિશે જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું. રાજ્યમાં આગામી 3 દિવસમાં તાપમાનમાં 3-5 ડિગ્રી વધારાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં વધારો થતાં રાજ્યના લોકોને ઉકળાટનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું કે રાજ્યમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં તાપમાન વધી શકે છે.
8 मार्च तक मौसम आमतौर पर शुष्क रहेगा. जो मैक्सिमम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा 3-5 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और जो लघुतम तापमान है ग्रेजुअल राइज रहेगा 2-3 डिग्री सेंटीग्रेड 48 आवर तक. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और अभी अहमदाबाद में जो पूर्वानुमान दिया गया मेनली क्लियर स्काई रहेगा. जो उच्चतम तापमान है 36 डिग्री सेंटीग्रेड और लघुतम 21 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है.
સાબરકાંઠા જિલ્લામાં ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણનો આજથી શુભારંભ થયો. જિલ્લામાં કુલ 14,155 કિશોરીઓને રસીકરણ કરવાનો લક્ષ્યાંક છે, જેમાં પ્રથમ તબક્કે 4,135 ડોઝ અપાશે. અભિયાનનો આરંભ કરાવતા આરોગ્ય અધિકારી રાજ સુતરિયાએ વધુ માહિતી આપી હતી.
જે દીકરીઓએ 14 વર્ષ પૂર્ણ કર્યા હોય પરંતુ 15 વર્ષ પૂર્ણ ન કર્યા હોય એવી 14,155 દીકરીઓને પણ રસી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 3 મહિનામાં આ 14,155 દીકરીઓને રસી આપવામાં આવશે. સરકાર તરફથી અત્યારે 4,000 જેટલો ડોઝ આપણને પ્રાપ્ત થયો છે. આપણા સાબરકાંઠા જિલ્લાના 50 આરોગ્ય કેન્દ્ર અને 13 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ રસી ઉપલબ્ધ છે. સવારે 9 વાગ્યાથી બપોરે 2 કલાક સુધી આ રસીનો કાર્યક્રમ શરૂ રહેશે.
ભાવનગરના દિવ્યાંગ દંપતીએ નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં 1 રજત અને 2 કાંસ્ય ચંદ્રક એમ 3 ચંદ્રક જીત્યા છે. ઇન્દોર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 310 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં શહેરના આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી અલ્પેશ સુતરિયા, જેઓ વિશ્વ ક્રમાંક 11 પર છે, અને સંગીતા સુતરિયા, જેઓ આંતરરાષ્ટ્રીય ક્રમાંક 28ના ક્રમ પર રહી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બંને ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જૂનાગઢ જિલ્લામાં આજથી 3 લાખથી વધુ પશુઓને ખરવા મુવાસા રોગ સામે રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 9 તાલુકામાં 168 ટીમ દ્વારા 3,20,000 ગાય અને ભેંસને રસી આપવામાં આવશે, જેનાથી ખરવા અને મુવાસા સામે પશુઓને રક્ષણ મળશે. જિલ્લા પશુપાલન અધિકારીના જણાવ્યા અનુસાર આ બંને રોગને કારણે પશુઓની દૂધ આપવાની ક્ષમતા અને ગરમી સહન કરવાની શક્તિ પણ ઘટતી હોય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગયા મહિને રાજ્યને જીએસટી હેઠળ 7,598 કરોડ રૂપિયાની આવક થઈ. 39 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીમાં સંકળાયેલા 2 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. ગુજરાત શહેરી વિકાસ મિશનને શ્રેષ્ઠ સમુદાય અસર પરિયોજના પુરસ્કારથી સન્માનિત કરાશે. સમગ્ર રાજ્યમાં આજે આસ્થાપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે હોળી પર્વની ઉજવણી અને રાષ્ટ્રીય કક્ષાની પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરના દિવ્યાંગ દંપતીએ 3 ચંદ્રક જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.